પ્રવચન નંબર 344 17891 64 મિનિટ સમયસાર ગાથા 11
આવાને બતાવનાર જે શાસ્ત્ર છે તેનું નામ છે સમયસાર છે. ઉપાદાન પડે શુદ્ધાત્મા અહીંયા છે. આ શુદ્ધાત્માને જે અજ્ઞાની પ્રાણીઓ જાણતા નથી એનાથી પોતાના સ્વભાવથી અજાણ છે એવા જીજ્ઞાસુક જીવોને નિકટવર્તી શિષ્યને સમજાવે છે. એ સમજાવતા એમ કહે છે કે આ જે શુદ્ધાત્મા છે એ તારી પાસે જે આત્મા છે તે તારા પરિણામથી બીજ છે. તારો આત્મા ઉત્પન્ન થતા જે પરિણામો છે સમયવર્તી એ પરિણામથી તારો આત્મા બીજ છે. અત્યારે પરિણામો છે પણ પરિણામથી તારો આત્મા ભિન્ન છે અને અનંતપૂરથી આત્મા ભિન્ન છે. એવા ભીન અભેદ આત્મા પર દ્રષ્ટિ જતા પરિણામ દેખાતા નથી. માટે એ પરિણામને અસત્યાર અવતાર અવિદ્યમાન કહેવામાં આવે છે. આવા અહીં વ્યવહારને અધિકારને સુધરીને અધિકાર થયો છે. પર્યાય છે તે આત્મા નથી ને દ્રવ્ય તે આત્મા છે. એ ત્રીજી નોર પર અહીં વ્યવહાર લઈને અભૂતાર એટલે કે વ્યવહાર લઈને વિષય જે પરિણામ છે કે કોઈ પણ પરિણામ જીવ નથી.
બરાબર
જીવ નથી તો એ અજીવ છે પણ જીવ વ્યવહાર લઈ અભૂતાર એટલે કે વ્યવહાર લઈને વિષય જે પરિણામ છે રાગદેશના પરિણામ થાય છે. પર્યાયમાં એ પોતે આત્મા નથી એ અનાત્મા છે. એ જીવમાં નાસ્તી રૂપે રહેલા છે અસ્થિર રૂપે નથી. પરિણામો છે અને પરિણામ જીવ નથી. એ માટે પરિણામ હોવા છતાં પણ પરિણામ પોતે જીવ પણે ભાગતા નથી. તેથી તેને અસત્યાર્થને અવતાર કહેવામાં આવે છે. શું કહીએ લીટી છે પહેલી એક જ લીટી. એક લીટીનો અર્થ ચાલે છે કે વ્યવહાર નહીં અભૂતાર્થ અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે. ત્યાં પૂર્વ વિરામ છે. તો પૂર્વાર્ધમાં શું કહ્યું વાક્ય આપવું એ વાક્યના બે ભાગ કરો તો વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે. એટલો શબ્દ આવ્યા ને વ્યવહાર નહીં અભૂતાર્થ અને શુદ્ધ નહીં ભૂતાર્થ એટલે શું વ્યવહાર નહીં નો વિવેક તો છે. વ્યવહાર નહીંના વિષયની વાત આપણે થઈ ગઈ. વ્યવહાર નહીંનો વિષય છે એટલે શું કે ચાર પ્રકારની ગતિઓ થાય છે પર્યાયના ધર્મ પ્રવૃત્તિ ગતિ તીવ્ર ગતિ નારક અને દેવ એવી ગતિ ગતિ આ મનુષ્ય નથી પણ એની અંદર જે આત્મા રહેલો છે અને મનુષ્યને યોગ એની ચેષ્ટા થાય છે. મનુષ્યને યોગ ચેષ્ટા થાય મનુષ્ય હોય તો એ નારકીને યોગ ચેષ્ટા ન હોય એનું પરિણામ તો જે પરિણામ થાય તેને ગતિ કહેવામાં આવે. મનુષ્ય ગતિ એટલે મનુષ્યને યોગ જે પરિણામ થાય એને મનુષ્ય ગતિ કહેવામાં આવે છે. એ વ્યવહાર નહીં અભૂતાર તો સત્યાર છે. ગતિ છે તે જીવ નથી.
બરાબર
એટલે કે મનુષ્ય તે જીવ
નથી.
હવે દેવની પર્યાય નારકીની પર્યાય ગિરીજની પર્યાય પર્યાયો હોય છે. જીવના સાથે સંયોગ રૂપે હોય છે. દાદાત્મ્ય રૂપે હોતું અને એને વ્યવહારને જીવ પણ કહે છે, પણ વ્યવહારને જીવ કહે છે એ શ્રદ્ધામાં લેવાયું જ નથી. વ્યવહારને જૂઠું કથન કરે છે, અજીવને જીવ કહે છે. વ્યવહાર નહીં અવતાર અભૂત અર્થને પ્રગટ કરે છે, જે જીવ નથી એને જીવ કહે એનું નામ વ્યવહાર નહીં. આ શરીર જીવનું નથી છતાં એ જીવનું છે એમ કહે, અથવા આને જીવ કહે, તો એ અસત્યાર્થને અભૂતાર્થ છે. એ મંદરમાં રાગદ્વેષના પરિણામ થાય. વ્યવહાર નહીં એને જીવ કહે છે, એટલે જીવ પણ એ પ્રતિપાદન કરે છે. તું કહે છે કે વ્યવહાર નહીં અવતારનો સત્યાર્થ છે, કેમ કે જીવમાં એની નાસ્તી છે રાગદ્વેષની. જીવ એવો નથી, વ્યવહાર નહીં જેને જીવ કહે છે એવો જીવ નથી, ખોટું કથન કરે છે. પછી આગળ વધીને મતિ જ્ઞાનના ભેદો, મતિ શુદ્ધ અવધિ મન ફરી પાંચ ભેદ જ્ઞાનની પર્યાયના ભેદને જીવ કહે છે, કોણ વ્યવહાર નહીં. તો કહે છે કે એક જીવ નથી એને જીવ માનતા વિખ્યાતો મોટ લાગશે. વ્યવહારને અભૂત અર્થને પ્રગટ કરે છે, જીવ નથી એને જીવ કહેવો એનો વ્યવહાર નહીં. ત્યારે શુદ્રય ભૂતાર છે, એટલે પરિણામથી ભિન્ન ચિદાન ભગવાન આત્મા જોડે જોડે છે, સાથે સાથે દ્રવ્યને પર્યાય સાથે સાથે ચાલે છે. પર્યાય પણ છે અને દ્રવ્ય પણ છે, તો જે પર્યાય છે દ્રવ્ય સામાન્યને જીવ કહે છે, દ્રવ્ય વિશેષને જીવ કહેતો નથી. શુદ્ધ નહીં દ્રવ્ય સામાન્યને જીવ કહે અને દ્રવ્ય વિશેષને અજીવ કહે,
બરાબર.
અને વ્યવહાર નહીં તો પરિણામને જીવ કહે, પણ પરિણામ જીવ પણ થતું નથી ત્રણ કાળ માટે શુદ્ધ નહીં ને ભૂતાર થયો છે. એટલે જીવો આત્માનો ઓરિજિનલ સ્વભાવ છે, સ્વાંગ વગરનો, ભેળસેળ વગરનો, ચિદાનંદ આત્માનંદ ગુણનો પિંડ ભગવાન આત્મા ચાલે છે. એક સામાન્ય તત્વ છે અને એક વિશેષ તત્વ છે, તે પણ એને આખો પદાર્થ થાય છે. એમાં સામાન્ય તત્વ નિત્ય ધ્રુવ પરમાત્માનું છે અને એની અવસ્થા ક્ષણભંગુર થયા કરે છે. રાગ દ્વેષ ક્રોધ માન માયાનો થાય, અર્થ વિષાદના ભાવ થાય, દુઃખના પરિણામ થાય, ઇન્દ્રિય જ્ઞાનના પરિણામ થાય, એ જે બધા પરિણામ થાય છે તે જીવ નથી, એ જીવના નથી, જીવ એનો સ્વામી નથી, જીવ એનો કરતા ભોગતા નથી, જીવ એનો જ્ઞાતા પણ નથી. જીવને જાણતા જીવ નહીં જણાય, જીવમાં કરતા બુદ્ધિ રાખતા અકર્ષા દ્રષ્ટિમાં આવશે. હું કહ્યું આત્મા એવો અકારક આવેદક છે, એમાં કોઈ પણ પરિણામ જે ઉઠે છે એને કરવાની શક્તિનો એમાં અભાવ છે. પરિણામ સ્વયં થાય છે, પરિણામની ક્રિયાથી ઉત્પન્ન વ્યય થાય છે. એને વ્યવહાર નહીં કહે છે કે આત્મા કરે છે, એ ખોટું પસંદ કરે છે. કેમ કે આત્મામાં પરિણામને કરવાની શક્તિ નથી, શક્તિનો જ અભાવ છે મૂળમાં. આત્મા એ પરમાત્મા છે, પોતે પરમાત્મા અંદર બિરાજમાન છે. દેહ દેવળમાં દેહથી ભિન્ન, દુર્પાપથી ભિન્ન પરમાત્મા છે. એ પરિણામ તો થાય છે, પરિણામ થવા યોગ થાય છે, પણ પરિણામને આત્મા કરતો કરતો કેમ નથી કે કરવાની શક્તિનો અભાવ છે. તો સાહેબ કરવાની શક્તિનો અભાવ છે એમ નથી, વ્યવહાર નહીં કરે છે એમ કહો. નિશ્ચયને ન કરે તો ન કરે કાંઈ નહીં, પણ વ્યવહાર નહીં એટલો કરે કે નહીં. એલા એના સ્વભાવથી જો ને નૈનું શું કામ છે તારે? હવે મૂળ એનો સ્વભાવ શું છે જો આત્માનો? અકારક અવેદક છે, નિષ્ક્રિય પરમાત્મા છે, નિષ્ઠ શુદ્ધ પારણામી કહો એનું લક્ષણ બન્યું છે આત્માનું. એમાં મનમુખની ક્રિયા થતી નથી, એમાં સુખદુઃખ થતું નથી. પરિણામને કરવાની શક્તિનો આત્મામાં અભાવ છે અને પરિણામને જાણવાની શક્તિનો પણ આત્મામાં અભાવ છે. અકર્તા જ્ઞાયક એને આત્મા જાણે એવો તો આત્માનો સ્વભાવ છે. પોતાને જાણે એવો સ્વભાવ છે, પણ પરને જાણે એવો સ્વભાવ નથી. વ્યવહાર ને બધું અસત્ય ખોટું, અજીવને જીવ કહે અને શુદ્ધને શુદ્ધાત્મા જેવો છે ચોખ્ખો, શુદ્ધાત્મા અનાદિ અનંત એને જ જીવ કહે. શુદ્ધ નહી ભૂતા છે એક લીટીનો અર્થ જો આગળ જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે. જે જીવ નથી અને જીવ કેવો હોય ખોટું કથન છે. આ લક્ષ્મી હીરા મોતી માણે શાંતિભાઈ ના નથી, અને છતાં શાંતિભાઈ ના કહે વ્યવહાર નહીં કહે છે. ને વ્યવહાર નહીં કરતું સાચું લાગે તો વિદ્યા તો વૃદ્ધ લાગે. એનો સ્વામી તો જડ ભૂતગલ છે, ભૂતગલનો સ્વામી ચેતન રમણા થઈ ગઈ છે. અમારું છે, મારું છે. અરે પરિણામ તારા નથી તો પરિણામથી ભિન્ન મકાન ને દોલત ને લક્ષ્મી ને દાસ ને દાસી ને એ તારું ક્યાંથી હોય પરિગ્રહ? બહારનો પરિગ્રહ ક્યાંથી હોય? અરે મૂર્છા પરિગ્રહ તારામાં નથી, એનાથી ભિન્ન આત્મા છે. એને જો રે તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે જો હવે એનો ખુલાસો કરે વ્યવહાર નહીં ને અભૂતાર્થ એટલે ખોટું છે ને એને કેવું એમ એનો આશય એવો છે કે શુદ્રીનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે. દ્રવ્યનો વિશિષ્ટ નિત્ય મૂક્યું, નિત્ય દ્રવ્ય છે. ધ્રુવ શુદ્રીનો વિષય એનો મૂળ સ્વભાવ અભેદ આત્મા છે એ, અને તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. હું કહ્યું ભેદ ઉપર દ્રષ્ટિ દેવો તો એના જે ભેદો પર્યાયના છે એ હોવા છતાં દેખાતા નથી, હોવા છતાં દેખાતા નથી, એને અવિદ્યમાન કહેવામાં આવે છે. જેમ સોનું ને સોનાનો ઘાટ બે વિદ્યમાન છે, બે વિદ્યમાન છે, બે ઉપર નજર કરો તો બે વિદ્યમાન, ઘાટ ઉપર નજર કરો તો ઘાટ વિદ્યમાન દેખાય, પણ સોના ઉપર દ્રષ્ટિ દેતા કોનું ઘાટનું લક્ષ છૂટી જાય છે. ઘાટ હોવા છતાં એને અવિદ્યમાન અભૂતાર્થ કહેવામાં આવે છે. ઘાટ તે સોનું નથી. મંગલસૂત્ર ને બંગડી ને આ ઘડિયાળની પોચી પણ સોનાની કરે ગણાય પટો. એ ઘાટ જો ને એ ઘાટ સોનું નથી. ઘાટ ખરો પણ સોના ઉપર દ્રષ્ટિ દેતા ઘાટ હોવા છતાં ઘાટ દેખાતો નથી. માટે એને અવિદ્યમાન અછતો કહેવામાં આવે છે. ના ના, દ્રવ્યમાં જ નથી. આ બધા ભાવો પર્યાયના ધર્મો છે ને પર્યાયો આત્મામાં નથી. રાગ એમ કે છે પૂછ્યું કે રાગ થાય તો આત્મામાં, પણ એને ગૌણ કરીને નથી કે ના રાગ તો આત્મામાં થતો નથી, પણ પર્યાય પણ આત્મામાં થતી નથી. જે પર્યાયમાં રાગ થાય એ પર્યાય પણ આત્મામાં થતી નથી. સમ્યક દર્શન આત્મામાં થતું નથી, અને સમ્યક દર્શન જેની સત્તામાં પર્યાયની સત્તામાં થાય છે. દ્રવ્યની સત્તામાં તો સમ્યક દર્શન છે જ નહીં, એટલે ગૌણનો પ્રશ્ન. સમ્યક દર્શન જેની સત્તામાં થાય છે, જીવની સત્તામાં નથી થતું સમ્યક દર્શન. પર્યાયની સત્તામાં થાય. પર્યાયની સત્તામાં મિથ્યા પણ પર્યાયની સત્તામાં થાય છે, એ બરાબર છે. પણ એ પરિણામથી ભગવાન આત્મા ભિન્ન છે. માટે દ્રષ્ટિના વિષયમાં મુખ્ય ગુણ નથી, જ્ઞાનના વિષયમાં મુખ્ય ગુણો હોય. આમાં આવશે જ્ઞાન, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થાય છે તો જ્ઞાનમાં મુખ્ય ગુણો હોય, દ્રષ્ટિના વિષયમાં મુખ્ય ગૌણ ન હોય. એ જયારે કળશ એકચાયેલો સમય સારનો નિમ નિયમ સારનો સોનગઢમાં શુદ્ધને એક જ છે, શુદ્ધને બીજી વ્યવહાર જ નથી, નહીં વ્યવહાર નહીં જ નથી, શુદ્ધને એક જ છે, બીજી નહીં નથી. એમ ગુરુદેવ જયારે પડકાર કર્યો પછી ત્યાં સોનગઢી વખતે હતો બધા ઓછી આખી ભરાઈ ગઈ કે આ શું આ ગુરુદેવ બરાબર એ શુદ્ધને એક જ છે. હા, શુદ્ધ આત્મા ના બે પ્રકાર છે કે શુદ્ધ આત્માનો એક પ્રકાર? તો નહીં, એક જ હો. શુદ્ધ આત્માના બે પ્રકાર હોય, શુદ્ધ આત્મા શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે તો બે નહીં હોય. પણ શુદ્ધ આત્મા કોઈ દી અશુદ્ધ થતો જ નથી. માટે શુદ્ધ આત્મા એક, માટે નહીં પણ એક છે. પછી એક દાખલો આપ્યો, ઘટનાથી સમજાય. નવા નવા છે ને આ ભૂંગીને બધા એને દ્રષ્ટા દાખલ બધા સમજાય, આવતા થાય તો સમજાય ને. હા હા, પણ જડે જ નહીં ભગવાનની પેઢીએ તો ભગવાન ક્યાંથી થાય? દ્રષ્ટાંત આપ્યો કે દીકરાવાળાને ત્યાં દીકરી તો માગુ લઈને આવે ને, પૂછપરછ કરવા આવે દીકરાવાળાને ત્યાં. એક ભાઈને એક દીકરો હતો, એક જ એક ભાઈ છે અને આવ્યા દીકરીવાળા કે ભાઈ અમારે તો તમારા ત્યાં માગુ નાખીએ છીએ અને અમારો વિચાર તમારે ત્યાં દીકરી આપવાનો છે. આ અમારો દીકરો છે, આ દીકરો મોટો છે કે નાનો છે? એ દીકરો એક જ છે, બે દીકરા હોય તો નાનો અને મોટો કહું. એમ આત્મા શુદ્ધ હોય ને અશુદ્ધ હોય તો બે નહીં લાગવું પડે. પણ આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, અશુદ્ધ છે જ નહીં આત્મા. એ પર્યાયનો ધર્મ છે, જીવનો ધર્મ. માટે શુદ્ધને એક જ છે. બોલો કે મારે દીકરો જ એક જ છે, નાનો મોટો ક્યાં હું આ એક બેઠો છે એ મારો દીકરો. એમ ભક્તિ ચડી ગઈ ગુરુદેવને. એ ચીલનારા પણ શુદ્ધ નહીંનો ઉપદેશ પણ વિરલ અને શુદ્ધ નહીંને સ્વીકાર કરનારા પણ વિરલ જ હોય. ત્રણેય કાળ આ તો પંચમ કાળ છે, તો પણ કાળ સારો ઇન્દ્રિયના પ્રતાપે આવી વાત ચાલે ક્યાં? એ તો સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, આગળ વધુ તો ગુજરાતના ક્ષેત્રમાં ચાલે છે. શુદ્ધને એક જ છે ગુરુદેવ ભક્તિ કરી. એમ કે શુદ્ધ આત્મા એક છે. શુદ્ધ આત્મામાં બે પ્રકાર હોય, કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ. એ આરોપિત કથન છે. શું કહ્યું? પર્યાયમાં અશુદ્ધતા દેખીને આત્માને કથનચિત અશુદ્ધ કેવો, એ અવતાર અવિદ્યમાન કથન છે. છે નહીં આત્મા શુદ્ધ શ્રેણી કામ, માન કે ન માન, માની તો તારું કામ થઈ ગયું. આગળ પછી બધા જરા બીજા આવો અગાઉ અહીંયા ઠીક છે. માટે આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે એને જોડે તો કથનચિતમાં ક્યાં ગયો? કથનચિત એટલે વ્યવહારમાં ગયો, પ્રમાણમાં ગયો, જાતવાદમાં ગયો. જાતવાદનો આત્મામાં અભાવ છે
બરાબર.
ભગવાન આત્મામાં જાતવાદનો અભાવ છે, અનુભવ જ્ઞાનમાં જાતવાદનો અભાવ છે. પણ અનુભવ તો ક્યારે થાય કે જાતવાદનો અભાવ છે એવા આત્માનું લક્ષ કરે તો પહેલાથી જાતવાદ ના કરે કથનચિત. હા હા, એકાંત જશે અવાદ, એકાંત સમય, એકાંત થશે કયું પડે છે અજ્ઞાન કાલથી પડે. કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ, ચીજ ભગવાને સર્વથા સુખ કીધું બરાબર છે, પણ સંસારી નો આત્મ સર્વથા સુખ સર્વથા સુખ છે. અમે આત્માને શુદ્ધ કહીએ છીએ. તારી નજર રાગ ઉપર છે એટલે કથનચિત અશુદ્ધ તને આત્મા લાગે છે, પણ એ કથનચિત અશુદ્ધ આત્મા નથી, પણ આશ્રવ તત્વ છે. એ જીવ તત્વ અશુદ્ધ માટે શુદ્ધ નેડો વિશે હવે જ એકાકાર દ્રવ્ય છે નિત્ય ધ્રુવ, તેની દ્રષ્ટિમાં અભેદની દ્રષ્ટિમાં સોનાની દ્રષ્ટિમાં સોનાનો ઘાટ હોવા છતાં દેખાતો નથી. રુચિ છૂટી ગઈ, લક્ષ છૂટી ગયું. ઘાટ છે પણ ઘાટ ઉપર લક્ષ છૂટી ગયું. ઘાટ હોય એટલે લક્ષ કરવું પડે અને એ સોનું છે એમ માનવું પડે એવું કઈ છે નહીં. સોનીને પૂછો તમે બનાવ્યો ભાઈનો, પેલો તું સોની દુકાને જાય ને તો તું તૈયાર દાગીનો લેવા જાણી કહો તું સોની. અને બેન ગયા કે આ મંગળસૂત્ર લેવું છે મારે, બે ત્રણ ચાર બતાવ્યા, એમાં એક ચોખા સોનાનો હતી શુદ્ધ ચૂર્ણ. તો કે બેન જો આનો ઘાટ જરાક થયો છે આ શુદ્ધ ચૂર્ણ છે, અને આ તમે જે કહો છો સંચારતા તમે જાણીતા છો એટલે કહું છું એ ઘાટમાં ભેડસેટ છે. ભલે અમારે કઈ ભેટસેટનું કામ નથી, અમને તો ઘાટ ગમે છે. સોની નજર સોના ઉપર છે સોનીની, અને આની નજર ઘાટ ઉપર ગઈ. પછી કે પછી વેચવા અમે આવીએ તો હા દીર્ઘ લઈને આવજો, જે ભાવ હશે એ ભાવે સોનાનો જે ભાવ હશે એ ભાવે સોનું અમે ખરીદ કરશું. સોનું ખરીદ કરશો એમ કે ઘાટ ખરીદ કરશો ન બોલ્યો, સોનું લઈ જશો. છ મહિના ત્યાં ઘાટો પડે ને લાગી બેન ગયા એને ત્યાં બિલ હતું 14,000 રૂપિયા, 14,000 નું બિલ અને 1500 રૂપિયા ગણાય, સાડા 15,000 નું બિલ હતું. સાડા 15 ચુકાય વાત સાડા 15,000 રૂપિયા બિલ તમારો છે. સોનાનો ભાવ થોડો વધારે છે, અમારે વધારે કઈ જોતા નથી, 15,500 આપી દીધું. આ 15 ન મળે 14 મળશે. ઘાટની કિંમત અમને કાંઈ નથી, પર્યાયની કિંમત અજ્ઞાનીને છે, જ્ઞાનીને દ્રવ્યની કિંમત છે. એમ કરો આવો 1500 રાખ્યો, થોડો આપણી તમારી વાત તમારી વાત જાજુ કરશો ને તમારી હાજરીમાં હમણાં અથડો મારીને ભાંગી નાખી. અમને 1 કોટીની કિંમત નથી, પર્યાયની કિંમત રાગની કે જ્ઞાનના ઉગાડની કિંમત કાંઈ અમને નથી. અમને તો દ્રેવ સામાન્ય ભગવાન અમે છીએ, અમને શું કિંમત છે? એ સોનીને સોનીની કિંમત છે અને ગ્રાહકને ઘાટની રૂચિ છે. ઘાટ ઉપર ઘાટને જોવે છો એમાં એ કે છે કે અભેદની દ્રષ્ટિમાં જયારે ઉપયોગ અંદરમાં જઈને પરમાત્માના દર્શન મેં કરીએ છીએ સાધકજી છે ત્યારે ઉત્પાદન પરિણામમાં થાય છે ખરા, એમને ખ્યાલમાં છે. પર્યાય નથી એમ અમારો કહેવાનો આશય, પર્યાય તો છે પણ પર્યાય ઉપર અમારું લક્ષ્ય નથી. અમારું લક્ષ્ય દ્રવ્ય ઉપર ગયું છે એટલે દ્રવ્યને જોતા અભેદને જોતા એમાં પર્યાયના ભેદો હોવા છતાં દેખાતા નથી, માટે એને અવિદ્યમાન કહેવા જોઈએ. હોય છતાં નથી, દેખાતા નથી માટે નથી. સોની કે છે એમને ઘાટ દેખાતું નથી, ઘાટ છે જ નહીં, ઘાટ વગરનું સોનું છે. આ શું કહ્યું છો સાહેબ? અમને દેખાય છે ઘાટ રહીતનું સોનું અને તમને ઘાટ રહીતનું તમે ગાળો ક્યારે તો ઘાટ રહીતનું કયો બરાબર છે, પણ ઘાટ સહિત તમે જોઈએ છીએ અને તમે કહો છો અત્યારે ઘાટ રહીત સોનું અમે જોઈએ છીએ. આ શું ચમત્કાર છે? આ ચમત્કાર છે. સમય પ્રથમ પ્રગટ કરવું હોય તો આ છે. ઘાટને ન જો, અઘટિત ઘાટને જો, સંકોચજળ અઘટિત ઘાટ. અભેદની દ્રષ્ટિમાં પર્યાયના ભેદો દેખાતા હોવા છતાં વિદ્યમાન કહીએ છીએ. ભલે દ્રષ્ટિપ્રધાન કથન ચાલે છે, પછી જ્ઞાન પ્રધાન કથનની વાત આવશે. માટે તેની દ્રષ્ટિમાં ભેદ, ભેદ એટલે પર્યાય, ભેદ એટલે પર્યાય.
ઉત્પાદન ની વાત કરીએ, દ્રષ્ટિની વાત કરીએ.
પહેલી દ્રષ્ટિ ની વાત કરાય, પછી જ્ઞાન ની વાત વિષેદ માટે કરાય, કયો ઉપાધિ માટે દ્રષ્ટિના વિષય ની વાત કરાય, અને પછી જ્ઞાન ની વાત કરાય નિષેધ માટે કરાય. એક વખત શાંતિભાઈ જેવી ત્યાં આજે બજાય છે, ત્યાં તો ચર્ચાને ત્યાં ઉતારવા મળો હોય, રાત્રે ઘણા આવે ચર્ચામાં, એમાં અન્ય વતી આવ્યા, એ વખતે આવું તો થતી ગયા કાઉન્સમાં, તો અભ્યાસ ક્યાં પછી કે પંડિતજી, મેં કહ્યું પંડિતજી તો નથી જોવા પાય, તો ભલે પંડિત સમર્થ આચાર્ય ભગવંતો એ વ્યવહાર કરતા, સમર્થ આચાર્ય ભગવંતો એ પણ વ્યવહાર દર્શાવ્યો છે. મેં કહ્યું તમારી વાત 100% સાચી છે, તું થઈ ગયું, પણ મેં કહ્યું અલ્પવિરામ છે કે પૂર્વવિરામ થયો, વ્યવહાર દર્શાવ્યો છે પણ નિષેધ કરવા માટે દર્શાવ્યો છે. બીજે જ આવ્યો એમ તલાટીજી કે પેલા જ્ઞાનની વાત કરો ને, કરવી જોઈએ પેલા, પછી દ્રષ્ટિ નહીં, દ્રષ્ટિની વાત પેલી છે, નિશ્ચય પેલો વ્યવહાર, પછી પણ નિષેધ કરવા માટે. વ્યવહારની વાત કરશે હમણાં, પણ ઉપાધિ તત્વ નથી, આશ્રય કરવા યોગ્ય નથી. અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે એની દ્રષ્ટિમાં ભેદ અવિધમાં અસત્યાર્થ કેવો જોઈએ, નથી હોવા છતાં નથી, દ્રષ્ટિ એના પર નથી, એમ ન સમજવું. લ્યો તો હવે આ જ્ઞાનનું પડખું આવ્યું, દ્રષ્ટિનું પડખું આવ્યા પછી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, અને સમ્યક જ્ઞાન છે એ પર્યાયને પર્યાયપણે જાણે છે, પણ પર્યાયને દ્રવ્યપણે જાણે પર્યાયને પર્યાયપણે જાણે અને દ્રવ્યથી ભિન્ન જાણે તો જાણેલો પ્રયોજનવાન બસ એકદમ આવે છે. સમજે તો કામ થઈ જાય, 11મી ગાથા સમીર દર્શનની છે. એમ ન સમજો કે ભેદરૂપ એટલે પર્યાય, પર્યાય કઈ વસ્તુ નથી એમ નહીં, પર્યાય તો છે પણ પર્યાય જીવ પણ એ નથી, એમાં બે કહીએ છીએ. પર્યાય છે એમ કહ્યું તા તો એને જીવ માનવા બેઠો, જીવ તો એ નથી. અનિત્ય નાશમાન સાપેક્ષ આગાદી જીવ નહો, શુભાશુભાવ જીવ નથી, આશરો તત્વ છે, ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. એમ ન સમજવું કે પર્યાય કઈ વસ્તુ નથી, જો એમ માનવામાં આવે, એમ જાણવામાં આવે કે પર્યાય બિલકુલ નથી, અલોકાકાશમાં ગઈ પર્યાય એમ નથી, પર્યાય એક સમયનું સત છે પણ ત્રિકાળ સતમાં એનો નાસ્તી છે, ત્રિકાળ સતમાં એ સત નથી, દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાય પર્યાય રૂપે છે, સોનાનો ઘાટ સોના રૂપે છે, સોનાનો ઘાટ ઘાટ રૂપે છે પણ સોના રૂપે નથી, સોનું ને ઘાટ એક થઈ જાય તો ઘાટનો નાશ કરવામાં આવે તો સોનાનો પણ નાશ થઈ જાય, પણ સોનાનો નાશ થતો તો નથી, માટે ઘાટ પર્યાય છે સોનું, એમ આ પર્યાય મનુષ્ય પર્યાયનો અભાવ થઈ જાય તો હું આત્મબ્રી ગયો. આ મનુભાઈ હમણાં નથી આપણે 12 દિવસમાં શું આ મનુભાઈનો આત્માનો અભાવ થઈ ગયો. પર્યાય તો નાશ થવાની યોગ્ય છે તો થાય છે, પર્યાય કાયમ ટકવાની પાત્રતા એમાં નથી, અને દ્રવ્ય તો કાયમ નિત્ય દૂર ટકે છે, એ આત્મા છે. એમને સમજ્યું કે ભેદરૂપ પર્યાયરૂપ કઈ વસ્તુ નથી, એમ જો માનવામાં આવે તો જે મેદાન તળાવો ભેદરૂપ અનિતિને દેખી અવસ્તુ માયારૂપ કહે છે, એ કન્યમતી છે વેદાંત, એ પર્યાયને જાણવા માટે ઉડાડે છે, જ્ઞાનનું જ્ઞેય પણ નથી એમ કહે છે. પર્યાય છે જ નહીં આત્મામાં, એકલો અપરિણામી એકાંતે એવો મત છે, સમજી ગયા. તો એ દેખી અવસ્તુ માયારૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને બધું કહે છે, એવું ખરે જો પર્યાય ને પર્યાય પણ એટલું સ્વીકાર નહીં તો તોની મતી થઈ ગયો અને પર્યાય નો આશ્રય કરતો અજય થઈ ગયો. અને પર્યાય ને પર્યાય પણ ન જાણ તો જ્ઞાન ખોટું, ને પર્યાય ને આત્મા પણ જાણે તો શ્રદ્ધા ખોટી. એ થોડી અટપટી વાત પણ સમજવા જેવી, સમજાય એવું છે, ન સમજાય એવું. અને સર એક અભય એવું ક્ષય અને કેટલી સરળતા એકાંત સુધરીના પક્ષો ઈચ્છા દ્રષ્ટિનો પ્રયોગ આવે. જ્ઞાન ખોટું તો દ્રષ્ટિ ખોટી ઠરે. જ્ઞાનમાં એ પર્યાય વિદ્યમાન દેખાય છે પણ અભેદની દ્રષ્ટિમાં એ પર્યાય દેખાતી નથી. પર્યાય પર્યાય પણ એ જાણે તો પર્યાય છે, પણ પર્યાયનું લક્ષ છોડીને અભેદ સામાન્યમાં ઉપયોગ જાય છે ત્યારે પર્યાય હોવા છતાં એનું લક્ષ્ય એમાં નથી, એનું અવલંબન નથી. માટે જેનું અવલંબન નથી તે નથી, અને જેનું અવલંબન છે તે છે. માટે એમ અહીં એમ ન સમજવું, એમ અહીં એમ અહીં એમ સમજવું કે જીનવાણી શ્યાદવાનું છે. જ્ઞાન પ્રધાન આવ્યું કે નહીં, પણ દ્રષ્ટિ પછી જ્ઞાન આવ્યું કે પેલા જ્ઞાન હોય, પેલા અજ્ઞાન હોય, પેલા જ્ઞાન
હોય,
પેલા અજ્ઞાન હોય. અજ્ઞાન કેમ હોય કે દ્રષ્ટિ ખોટી, અને દ્રષ્ટિ સાચી ત્યાં પછી જ્ઞાન હોય. શ્રદ્ધાની મુખ્યતા છે. જાણવાના વિષયમાં વળી જાય છે, પર્યાય છે તો કરીને અવસ્તુ તો નથી ને, એવા જાણેલો પ્રયોજમાન તો છે ને, એમ કરીને લક્ષ પર્યાય ઉપર રાખે છે. અને પર્યાયથી ભિન્દ્ર સ્વભાવ પરમાત્મા બિરાજમાન છે એને દેખાતો નથી, હોવા છતાં દેખાતો નથી. ઝરણા ઉઠે ડુંગર આખો દેખાય નહીં, બેરું કરો તો ખોટો, હિમાલય તો નાનો, આ વિસ્તરું રાખે આડું મને પાર દેખાતો નથી. આપણે અમને બધાને મોટો પાર દેખાય છે, તને દેખાતો નથી. કઈ આડું રાખ્યું છે ભાઈ, નાનું આડું રહે કાઢી નાખ ને, અમને કાઢ્યું પાર દેખાડો. એમ પર્યાયના પ્રેમવાળાને કહે છે કે પર્યાયની રૂચિ છોડીને જોઈને જો ને તને દેખાશે, અત્યારે દેખાશે, પરમાત્માના દર્શન થશે તને. માટે અહીં એમ સમજવું કે જીનવાણી શ્યાદવાર કથનચિત આત્મા દ્રવ્ય રૂપે પણ છે અને કથનચિત પર્યાય રૂપે પણ. પર્યાય રૂપેનું જે છે ને એ સ્વાંગ છે, પર્યાયો થાય છે ને નવ તત્વો, એ સ્વાંગ રૂપે છે, એનો મૂળ સ્વભાવ નથી. સ્વાંગ તો નીકળી જાય, અરે ન નીકળે તો સ્વાંગ રહીત આત્મા જણાય જાય, નીકળવાની જરૂર નથી. કેમ કે અભાવ ભાવે છે, અભાવ ભાવે નથી. નવ તત્વો અહીંયા દ્રવ્યમાં ઘુસા નથી. નવ તત્વનો સ્વાંગ અભાવ સ્વભાવે રહેલો છે, આત્મામાં ભાવ સ્વભાવે રહેલો નથી. ભાવ સ્વભાવે તો અનંત ગુણો છે. જીનવાણી શ્યાદવાનું છે, જો પ્રયોજન બસ નહીં ને મુખ્ય ગૌણ કરી પ્રમાણ જ્ઞાનના વિષયથી જોવામાં આવે તો જ્ઞાનના વિષયમાં પ્રમાણ જ્ઞાન દ્રવ્ય અને પર્યાય બેને જાણે છે જેમ છે તેમ, એમાં એકને મુખ્ય કરે ને એકને ગૌણ કરે. મુખ્ય ગૌણ કરે તો નહીં, યુગપત એકસાથે જાણે તો પ્રમાણ જ્ઞાન. હાથને અને સોનાને એકસાથે જુએ તો એનું નામ પ્રમાણ જ્ઞાન કહેવાય, અને ઘાટને ગૌણ કરી અને સોનાને મુખ્યપણે જોવે તો નહીં કહેવાય. એ સોનાને મુખ્ય કરે તો નિશ્ચય નહીં, અને પછી ઘાટને જાણવા માટે મુખ્ય કરે તો એનું નામ વ્યવહાર નહીં. યુગપદ બેને જાણે તો પ્રમાણ જ્ઞાન. બે માં મુખ્ય ગુણ હોય, બે દીકરા હોય તો નાનો મોટો કહેવાય ને, દીકરો એક જ હોય નાનો મોટાની ક્યાં વાત રહી. એમ પ્રયોજન વશ દ્રવ્યનો આશ્રય કરાવવા, પર્યાયનું અવલંબન છોડાવવા, પ્રયોજન વશ આ પ્રયોજન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કેમ થાય એ શાસ્ત્રકારનું કહેવાનું આપણે જરૂર છે. રાગ કેમ થાય ને સંસાર કેમ વધે એને કેવું નથી, કેમ કે એ તો શીખીને જ આવ્યો છે. આ નવું શીખવાનું છે. આત્મા રાગને કરે ને દુઃખને ભોગવે એ તો શીખેલો જ છે અજ્ઞાની ખેતીનો. રાગને કરવાની શક્તિ આત્મામાં નથી અને દુઃખને ભોગવવાની શક્તિ પણ આત્મામાં નથી. એવો આત્મા આત્માને ઉપાધિ છે. દુઃખને ભોગવે તે આત્મા નથી અનાત્મા છે. દુઃખને પર્યાય ભોગવે છે જીવ ભોગવતો નથી. ભોગતા પણ સ્વભાવ નથી. પર્યાયમાં ભોગતા ધર્મ છે. દુઃખને ભોગવે પર્યાય, પર્યાય ભોગવે તો હું ભોગવું ને એમ છે. ભોગવે પર્યાય અને માને હું ભોગવું એનું નામ અજ્ઞાન ને મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું. સવિકલ્પમાં પર્યાય દુઃખને ભોગવે છે એમ જ્ઞાનમાં આવે. નિર્વિકલ્પ ધ્યાનમાં જાય તો પર્યાય દુઃખને ભોગવે છે એવું રહેતું. પ્રયોજન વસ નહીં ને મુખ્ય ગૌણ કરીને કહે છે એ પ્રયોજન છે. પર્યાયને ગૌણ કરીને દરિયાનો અવલંબન લ્યો એ પ્રયોજન છે. સાચું પ્રાણીઓને બોલવાત આવી, પ્રાણીઓને એટલે અજ્ઞાની જીવોને ભેદરૂપ એટલે પર્યાયરૂપ વ્યવહારનો પક્ષ તો અનાધિકાળથી છે. બનાવેલો અમે થોડાક શરણાણા માં આવ્યા હતા તેના પર ખેતી ગયા કેટલાક ભાઈઓ થઈ ગયા. પછી ત્યાંથી ફરીને પાછા આપણા ગુરુદરમાં આવ્યા તો પછી સમજણ ત્યાં હતા ત્યાં ગુરુદર ખબર પડી ગઈ કે હવે પાછા આવી ગયા ગુરુદર. પછી અમે સમજણ જતા ત્યાં ને પેલા ચંદ્ર ગયા ખબર હતી કે આ નિમિત્તાની દ્રષ્ટિ એની થઈ ગઈ છે. બધા બાળકોની કોકડા વાળે ચડી ગયા છે તો કરુણાનું પાત્ર, કરુણાનો સાગર, એ કરુણાના સાગર ને આપણે કરુણાના પાત્ર. કરુણાના પાત્ર ને કરુણા આવે ઓલા ને, બાકી કરુણાનો પાત્ર હોય તો કરુણા પણ બારમી પાત્ર. શું કહ્યું સતીભાઈ અંદરનું કઈ? કરુણાનો પાત્ર જીવ આવ્યો ને એ સમજી ગયા. કરુણાનું પાત્ર તો હોય ને એના ઉપર સહજ કરુણા આવે છે અને પાણી નીકળી જાય છે. અને કેવું ચાલે ને કેવું એવો ભાગ ન હોય છે જ વાણી તો એવું થાય છે. સુંદરથી આઈટી રાજકોટથી દર અઠવાડિયે 15 દિવસ મોકલી નહીં, એક મોટું બે મોટું રેવાય. તો પેલા વહેલા અમે બધા ગયા ત્યારે આ પાડો કાઢો 11 ચાલતો વિષય કાંઈ. અને જો આ સમયસારમાં આમ થયું છે એમ કરીને પ્રાણીઓને વ્યવહારનો ભેદનો પક્ષ અનાધિકારનો છે એ આખો પાડો સમજી ગયા. પાડો અમને સંભળાવે ભૂલ છે કઈ એમ તે કરુણ આવી તો ઠીક છે. પછી બીજી વાર ગયા તો બીજી વાર એ તો એ મનખ્યા વાંચ્યું તો ત્યારે ખબર પડી કે આ વાર્તા માટે લાગી છે. શેઠી વિશાંતર કરીને વાત કરે તો આપણે ખ્યાલ ના આવે, ખ્યાલ આવી જાય થોડુંક એમાં ખ્યાલ આવ્યો. પછી ત્રીજી વખતે જયારે કહ્યું અરે આ તો અમારા માટે કરુણા કરી વ્યવહારનો પક્ષ અનાધિકારનો જીવનો છે. પર્યાયને જ આત્મા માને છે. આ કુટુંબને અહીંની વાત નથી, આ દ્રવ્ય પર્યાય બે વચ્ચેની વાત છે. ધન દોલત દાસ દાસી વાસ્તુ મકાને તારા નથી, એની વાતો દૂર રહો. એ તો છે જ નહીં, તારા તારી સત્તામાં નથી. પ્રમાણ જ્ઞાનના વિષયની બહાર છે. હા દીકરા દીકરી તો પ્રમાણ જ્ઞાનની બહાર છે, પણ એને એનું મમતા છે ને એ પ્રમાણ જ્ઞાનમાં એક પરાશ્રિત પર્યાય છે એમાં મમતા રહેલી છે. કામ ચલાવ મમતા તો નીકળી જવાની, મમતા કાયમ રહે નહીં. પણ મમતા છે અને મમત્વથી રહી નિર્મમત્વ પરમાત્મા પણ બિરાજમાન છે. એ બે વચ્ચેની વાત છે. મમત્વ પરિણામ અને નિર્મમત્વ સ્વભાવ શ્રીકાળ દ્રવ્ય તે કહે છે કે તું સાંભળ, પ્રાણીઓને વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે, કે શુભ ભાવ કરતા કરતા ધર્મ થાય, શાસ્ત્ર વાંચતા વાંચતા જ્ઞાન થાય, સમય શિખર યાત્રા કરવા જાય તો ધરમ થાય. ધરમ થાય કે ધરમ? શાસ્ત્રના લક્ષ્ય જ્ઞાન થાય. ધીમે ધીમે કહેવાનું, સીધું અજ્ઞાન નહીં. શાસ્ત્રના લક્ષ્ય જ્ઞાન થાય કે ભાવિંદ્રિય ઇન્દ્રિય જ્ઞાન થાય કે ઇન્દ્રિય જ્ઞાન? ઇન્દ્રિય જ્ઞાન થાય એટલે કે અજ્ઞાન, એટલે કે એમ પછી ધીમે ધીમે અજ્ઞાન કહેવાય, જુદું નહીં થાય. પક્ષ છે ને અનંતકાળથી નિમિત્તાધી દ્રષ્ટિ બડા લંબી ઓશિયાળો થી જેમાં સુખ નથી એની પાસે સુખ માં, જેમાં જ્ઞાન નથી એની પાસે જ્ઞાન માં. સુખ ને જ્ઞાન તો અહીંયા ભીનું છે, સુખ ને જ્ઞાન કઈ બહાર નથી. પર પદાર્થમાં જ્ઞાન પણ નથી ને સુખે નથી, માટે પર પદાર્થનું અવલંબન લેનારને જ્ઞાન પણ ન થાય ને સુખ પણ ન થાય. ભગવાન આત્મામાં સુખ ભરેલું છે અને જ્ઞાન પણ ભરેલું છે, એનું અંતર્મુક્તિને અવલંબન લેતા પરિણામમાં જ્ઞાન અને સુખ પ્રગટ થાય. શાશ્વત સુખ હો, એમાં સેલ્ફ ટેક છે કે ઇન્કમ ટેક્સ કઈ લાગે નહીં. એ પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ કાંઈક શુભ ભાવ મદદો કરે, ધીમે ધીમે પરંપરા એ કારણ તો ખરું, એમ કરીને જે વિખ્યાતોને પોસે છે, જે આત્મામાં નથી, આત્મા એને કરતો નથી, કરવું અશક્ય છે. શુભા શુભ ભાવને પુણ્ય આત્મા કરતો નથી. પુણ્ય કરે નહીં કે ના? અરે પુણ્ય તો ન કરે પણ ધર્મને પણ કરે. એટલે સાંભળ, હજી થાયને શું કરે? પરિણામ થવાયો થાય છે ને જાણનાર જણાય છે, લઈ લેને. પરિણામ થવાયો થાય છે ને જાણનાર જણાય છે, લઈ લેને. કામ થઈ જશે આ પરિણામને હું કરું, નામ ફેરવું, નામ પાપનો ત્યાગ કરવો ને પુણ્યનું ગ્રહણ કરવું, પછી પુણ્યનો ત્યાગ કરવો ને ધર્મને ગ્રહણ કરવું. ગ્રહણ ત્યાગથી શૂન્ય છે પરમાત્મા. એ ગ્રહતો નથી ને છોડતો, મિથ્યાતોને છોડતો નથી ને સમ્યક દર્શનને ગ્રહતો પણ. એ તો જાણે છે, જાણે છે. મિથ્યાતો હોય એને જાણે, મિથ્યાતો જાય એને જાણે, સમ્યક દર્શન આવે એને જાણે, શુદ્ધિ નિવૃત્તિ થાય એને જાણે, આનંદ વધે એને જાણે, આનંદ પૂર્ણ થાય એને પણ જાણે. જાણે ને આદિ મનમાં જાણવું સ્વભાવથી ભરેલું છે, કરવું આત્માના સ્વભાવમાં. એ કરતા બુદ્ધિવાળા તીવ્ર વિખ્યાત બુદ્ધિ છે. થાયને શું કરવું, ન થાય ને શું કરવું? સ્વયં થાય છે, એક સપના બે કરતા ન હો. પરિણામ પરિણામને કરે અને આત્મા પણ એને કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. જેમ એક દ્રવ્યના બે કરતા ન હોય એમ એક પરિણામના બે કરતા ન હોય, બે થઈને એક પરિણામને કરે નહીં. દ્રવ્યને ફરીએ ભેગા થઈને પરિણામને કરે કે નહીં? પરિણામ એકલો પરિણામ પરિણામને કરે, દ્રવ્યની અપેક્ષા એને નથી. સત છે પરિણામ, એમ જાણ તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જશે. હું કરું છું તો દ્રષ્ટિ પર ઉપર રહી જશે. જો આ બહુ સરસ પારો આવ્યો હવે, પ્રાણીઓને દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે એને પ્રાણી કહેવાય, સમજી ગયા? પ્રાણ એટલે શું? પાંચ ઇન્દ્રિયનો ઉગાડ, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસને આયુ, એવા દસ પ્રકારના પ્રાણ સંઘની પતિન્દ્રિયને હોય. એક ઇન્દ્રિયના ચાર પ્રકારના પ્રાણ, એવા દસ પ્રકારના પ્રાણથી જે જીવતો હોય તેને વ્યવહારે જીવ કહેવામાં આવે છે. નિશ્ચયથી તો જીવત્વ શક્તિથી જીવે છે, દસ પ્રાણથી જીવતો નથી. એવા પ્રાણીઓને ભેદરૂપ એટલે પર્યાયરૂપ વ્યવહારનો પક્ષ તો અનાધિકાળથી છે. પર્યાયને આત્મા માનવાનું શ્રદ્ધાન અનાધિકાળ છે, પર્યાય આત્મા છે જ નહીં. કોઈ પણ પર્યાય આત્મા નથી, મોક્ષની પર્યાય જીવ તત્વ નથી. મોક્ષની પર્યાય મોક્ષ તત્વ છે, પણ મોક્ષ તત્વ પોતે જીવ તત્વ થઈ જાય ચાર તો બીજી ગયા. મોક્ષ તત્વ છે પણ એ પોતે જીવ તત્વ નથી, અને જીવ તત્વ છે તે મોક્ષની પર્યાય રૂપ નથી. એકમાં બીજાનો અભાવ છે, એનું નામ અક્તિ નાસ્તિ, અનેકાંત ભેદ જ્ઞાન પરક છે. દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે. પ્રભુ લાગનો તારામાં અભાવ છે, બેસતું નથી તને. અહીં તો કે છે કે મોક્ષની પર્યાયનો પણ આત્મામાં અભાવ છે, એવો આત્માનો સ્વભાવ છે. દ્રષ્ટિમાં લેતા મોક્ષ થઈ જશે. અત્યારથી મોક્ષ મારામાં નથી એવો હું આત્મા છું તો એને મોક્ષ થયા વિના રહેતો, અને મોક્ષને આત્મામાં થાપે તો મોક્ષ થવાનો નથી પણ મોત થવાનું છે. મોક્ષની પર્યાય તો અમારે પ્રગટ કરવી છે. પ્રગટ થાય કે તારે કરવી છે, કરવાથી થાય કોઈ કોઈને એમ લાગે હું કરોડપતિ થાવ થઈ જાય, ના પાડે દીધો એમ ન થાય. એ તો કોઈ નતો થાય, પણ આ તો પુરુષાર્થથી થાય ને. સમય પ્રશ્ન મોક્ષ એમ નથી, પુરુષાર્થ નો અર્થ થાય એને જાણવું છે, એને જાણવું ને થાય એને પણ જાણવું, એનું નામ પુરુષાર્થ છે. કરવું એનું નામ પુરુષાર્થ. પુરુષાર્થ એટલે શું? એવો આત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, એવા સ્વભાવને અંતરમાં જઈ અને એવા સ્વભાવને નિત્ય ધ્રુવ સ્વભાવ છે એને જાણે, છે એને જાણતા જાણતા થાય એ પણ જણાઈ જાય એને જાણે એમ કહેવામાં આવે. પણ જાણવું જાણવું ને જાણવું, આદિમાં જાણવું, મધ્યમાં જાણવું ને અંતમાં પણ જાણવાના સ્વભાવથી પ્રેરણો આત્મા છે. આત્મા જ્ઞાનમય છે, આત્મા રાગમય. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ, પર્યાયનો પક્ષ એટલે પર્યાયને જીવ માનવો, એમના પક્ષ કહેવાય. પર્યાયને પર્યાયપણે જાણે, દ્રવ્યને જાણતા પર્યાયને જાણે તો વ્યવહાર કહેવાય, તો વ્યવહારનો પક્ષ ન કહેવાય. વ્યવહારનો પક્ષ જુદી વાત અને વ્યવહાર જુદી ચીજ છે. સાધકને આત્માના દર્શન થયા પછી પરિણામને જાણે તો એનું નામ વ્યવહાર કહેવાય, પણ પરિણામને જીવ માને તો વ્યવહારનો પક્ષ કહેવાય, વિખ્યાત કહેવાય. વ્યવહારનો પક્ષ અને વ્યવહાર એ ચીજ જુદી છે. વ્યવહારનો પક્ષ અનંત સંસારનું કારણ અને વ્યવહાર અલ્પ સંસારનું કારણ. સાધકને જ વ્યવહાર હોય, અજ્ઞાનીને વ્યવહાર. પક્ષને વ્યવહારમાં મોટો ફેર. વ્યવહારનો પક્ષ તો અનાધિકારથી છે, પર્યાયને આત્મા માને છે, રાગને આત્મા માને, ઉગાડને આત્મા માને. એનો ઉદ્દેશ પણ પર્યાય છે, પર્યાયની જીવ કરે છે. પર્યાયને ન માનવું તો એકાંત થઈ જાય, પર્યાય ન માનવું તો સાંખ્યમત થાય, પર્યાયને માનવું તો નિત્યાભાસ થાય. એમ પર્યાય ઉપર વજન રાખીને એ પર્યાયને જ આત્મા માનનારો પર્યાયનો ઉપદેશ આપે છે. પર્યાયથી ભિન્ન દ્રવ્ય છે એનો ઉપદેશ એના વાંચનમાં આવેલી જોર જ ના આવે. ભૂલે ચૂકે આગમથી કહી દઈએ, આગમ દ્વારા કહી દઈએ, કેવું પડે તો કહી દઈએ, બાકી એમાં છે નહીં. શ્રદ્ધામાં તો પર્યાયને જ આત્મા માને છે, પર્યાય દ્રષ્ટિથી છે. અજ્ઞાની જે બધા પર્યાય દ્રષ્ટિ હોય, અગિયારંગ ભણેલો હોય તો પણ આજનો ઉધાર તો કાંઈ નથી. આજનો શાસ્ત્રનો ઉધાર એટલો કાંઈ સમુદ્રમાં બિંદુ જેટલો છે, આ ઇન્દ્રિય જ્ઞાનમાં કાંઈ નથી. અગિયારંગ ભણેલો હજારો લાખો કરોડો શ્લોક ભૂખપાઠ હો પણ કોરો છે. પર્યાયને આત્મા માને છે, પર્યાયથી ભેદ દ્રવ્ય સમાન સામાન્ય નાયક પ્રમાત્મા પ્રમતિ રહી એવો શુદ્ધ નાયક જેને માત પ્રભુ છું એ બી માનતો નથી એટલે રહી જાય છે. રાજપાટ છોડે દ્રવ્યલિંગી મુનિ થા, લગ્ન હો મુનિ નગ્ન જો, મુનિ હંમેશા નગ્ન જો, મુનિની વ્યાખ્યા છે. અને જંગલમાં એ ગામમાં નરીએ ઉભા ઉભા હાર ઘરે રોજ આવે નહીં, એની ઈચ્છા થાય ત્યારે ત્યારે જંગલમાંથી આવે ઉભાવમાં લઈ મને પાછળ જાય છે. અને કમંડલમાં પાણી હોય ગરમ કરેલું થાયેલું લઈ જાય હારે, પણ ટોચ માટે હો 120 ડિગ્રીનો તાપ હોય તો ચુકાતું હોય. હમણાં જીવે જશે પાણી પીધું તો ન લઈએ, પણ પાણી લવું એવો વિકલ્પ ના આવે. પાણી ભરેલું હો, જીવ જાતો હો. એ મુનિ અવસ્થા તો અલૌકિક. એસે મુનિવર દેખે મન મેં જાકે રાગ દ્વેષ નહીં. એ મુનિવરની શું વાત છે? અનાદિ એનો ઉપદેશ પણ આટલું તો કરવું જોઈએ, આટલું કરો તો ધર્મ થાય. વ્યવહાર તો જ્ઞાનીઓ પણ કરે છે, કે જ્ઞાની વ્યવહારને કરે છે કે જ્ઞાની જાણે છે? તને શું ખબર પડે? સવિકલ દશામાં જાણે છે, જાણવાની ભાવના નથી. પણ શું થાય નિર્વિકલ ધ્યાન રહેતું નથી, એટલે જાણે લોકો જ્ઞાન કેવું પડે. બીજો ઉપાય નથી, જાણવાનો વિષય જ નથી. વાત છે તેની દોઢા કાપે એવી વાત છે. આ ઉપદેશ પણ બહુધા પ્રાણીઓ પરસ્પર કરે છે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આટલો ત્યાગ કરવો જોઈએ, પણ આમ કરવું જોઈએ. આ વેદ જ્ઞાનના વિચારમાંથી ચૂત થઈ ગયા. વેદ જ્ઞાનનો અભેદનો અનુભવ તો દૂર હો. એક વખત અહીં રાજકોટમાં હું પેલા વાંચો કર મંદિરમાં ઘણા વર્ષોથી, એમાં એક ભાઈ કહ્યું કે ભાઈ તમારી ઇચ્છેની વાત બહુ સાચી છે, સરસ આવે છે, પણ થોડો ભારે ખરા વ્યવહારની વાત કરો તો સોનામાં જરૂર કરી. કાલથી વ્યવહારની વાત કરીશ, જરૂર કરીશ. કાલથી ખુશી થઈ ગયા ઘેરે બીજી આવ્યા નીચેની વાત તો ચાલતી હતી, એમાં વ્યવહારની વાતે કરી કે પરિણામ માત્રથી આત્મા ભિન્ન છે એમ વારંવાર વિચાર કરવો તેનું નામ વ્યવહાર છે. શુભભાવ કરવો એનું નામ વ્યવહાર નથી, પણ શુભભાવથી મારો ચિદાનંદ આત્મા ભિન્ન છે એમ વારંવાર વિચાર કરવો, વિચાર એનું નામ વ્યવહાર છે. શુભભાવ કરવો એનું નામ વ્યવહાર નથી તો અજ્ઞાનમાં જાય છે. મોટું અટું થઈ ગયું એને એમ કે શુભભાવ કરવાની કંઈક વાત આવશે. અરે વિતરાગની ગાદી ઉપર રાગની વાત કરવાની હોય નહીં, અકર્તાને કરતા થાપવા માટે વિતરાગની ગાદી છે. એ ઉદ્દેશ આપે છે, પરંપરામાં લખે છે ને, હા એ લખે છે. એની આ ચર્ચા ચાલે છે, વિષય પ્રમાણે ચર્ચા ચાલે છે, પરંતુ ઉદ્દેશ વ્યવહારનો આપે છે. ઉદ્દેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છો, આમાં હા મિલાવે એ વ્યવહારની વાતો લોકો કરે. હા સાચી બરાબર, હા હા બરાબર છે. એક ભાઈ મુંબઈમાં એક ભાઈને કહ્યું કે તમે નિત્યવાદી છો, તો એ ભાઈ કે હું બહુ ખુશી છું, અમે જેવા છીએ એવા તમે કહ્યું, એમાં કઈ મને વાંધો નથી. એ ભાઈ તમે નિત્યવાદી છો, તો એ ભાઈ તમે મને ઓળખી ગયા અને જેવું હું છું ને એવું તમે કહ્યું તો બહુ સરસ છે. હા હા મુંબઈમાં એક ભાઈ પ્રભુ વ્યવહારનો પક્ષ એવો છે, જીવને સાંભળવું કઠણ પડે, વિચારવું કઠણ પડે, ધારણામાં આવવું કઠણ, પ્રયોગમાં આવવું કઠણ. બહુ બધા પ્રાણીઓ પરસ્પર કરે છે. ભલી જો બે વાત આવી, ત્રીજી વાત ભલી ચીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ નિશ્ચયના અસ્તાલુદાની બહુ કરવામાં આવે છે, પણ એનું ફળ સંસારી કાર આવશે. વખતે
શુદ્ધ ભવ્ય સામાન્ય શોધને રે પ્રગટાવે ઉપાદય હે જ્ઞાન વિષય હે અનિષેધ દ્રષ્ટિ પૂર્વક પ્રભુ જ્ઞાન હો આવી દ્રષ્ટિ જ્ઞાન નિસંધિ સમ્યક દ્રષ્ટિ સાધ છોરે લો હે ધૂળી ને રંગીલી વાળી લાલા તારી મીઠી મધોરી રહેલો હે જ્ઞાન નું વર્તું ટૂંકું કરજે હે તારો અભિપ્રાય લીપો જીત રાખે આ પાડી હાલત થાશે કાન લાલ સમો શરણ માં પામો પામો પામ શોરે લો હે ભૂળી ને રંગીલી વાણી તારી મીઠી મધોરી રે લો હે ભૂળી ને રંગીલી વાણી લાલ તારી મીઠી મધો
કરુણા દિયા દુરા